અને યહોવા એ મૂસાને કહ્યું કે હારૂનને તથા તેના પુત્રોને તથા સર્વ ઇસ્રાયેલ પુત્રોને એમ કે જે આજ્ઞા યહોવાએ ફરમાવી છે તે આ છે, એટલે ઇસ્રાયેલના ઘરનો જે કોઈ પુરુષ બળદને કે હલવાનને કે બકરાને છાવણીમાં કાપે કે છાવણી બહાર કાપે, પરંતુ યહોવાના માંડવાની સામે યહોવાને સારું અર્પણ ચઢાવવા માટે મુલાકાત મંડપના દ્વારની પાસે તેને તે ન લાવે, તે પુરુષને માટે રક્તનો દોષ, તેણે તો રક્ત વેવડાવ્યું છે અને તે પુરુષ પોતાના લોકો મધ્યથી અલગ કરાય, એ સારું કે જે યજ્ઞો ઈશ્વર પુત્રો ખુલ્લા મેદાનમાં કરે છે તે તેઓ લાવે. એટલે તે તેઓ મુલાકાત મંડપના દ્વાર આગળ યાજક પાસે યહોવાને સારું લાવે, ને તે વડે તેઓ યહોવાને સારું શાંતિપણોના યજ્ઞો કરે. અને યાજક મુલાકાત મંડપના દ્વાર પાસે યહોવાની વેદી ઉપર તે રક્ત છાંટે, ને યહોવાને સારું સુવાસને અર્થે ચરબીનું દહન કરે. અને જે વન દેવતાઓની પાછળ તેઓ વંટી ગયા હતા તેઓ પ્રત્યે હવે પછી તેઓ અર્પણ ચઢાવે. વંશ પરંપરા તેઓને માટે જાથુની વિધિ થાય. અને તું તેઓને કહે કે ઇસ્રાયેલના ઘરમાંનો અથવા તેમની મધ્ય પ્રવાસ કરતા પરદેશીઓમાંનો જે કોઈ માણસ ધનાળ પર કે યજ્ઞ ચઢાવે, તેમ છતાં યહોવા આગળ તેનો યજ્ઞ કરવાને તેને મુલાકાત મંડપના દ્વાર આગળ ન લાવે, તે માણસ પોતાના લોકો મધ્યથી અલગ કરાય. અને ઇસ્રાયેલના ઘરમાંનો અથવા તેઓ મધ્ય પ્રવાસ કરનાર પરદેશીઓમાંનો જે કોઈ માણસ હર કોઈ જાતનું રક્ત ખાય, તે રક્ત ખાનાર માણસની વિરુદ્ધ હું મારું મુખ રાખીશ ને તેના લોકો મધ્યેથી તેને અલગ કરીશ, કેમ કે શરીરનો જીવ રક્તમાં છે અને વેદી પર બલિદાન થઈને તે તમારા આત્માને વાસ્તે પ્રાયશ્ચિત કરે, એ માટે મેં તમને તે આપ્યું છે, કેમ કે રક્તથી જ પ્રાયશ્ચિત થાય છે કારણ કે તેમાં જીવ છે. એ માટે મેં ઇસ્રાયેલ પુત્રોને કહ્યું કે તમારામાંનો કોઈ જણ રક્ત ન ખાય, તેમાં તમારી મધ્ય પ્રવાસ કરતો કોઈ પરદેશી પર રક્ત ન ખાય, અને ઇસ્રાયેલ પુત્રોમાંથી અથવા તમારી મધ્ય પ્રવાસ કરતા પરદેશોમાંથી જે કોઈ માણસ ખવા એવા પશુની કે પક્ષીની પાછળ લાગીને તેને પકડે, તેણે તેનું રક્ત પાડીને તેને ધૂંટી નાખી દેવું, કેમ કે સર્વદેહધારીઓનો જીવ વિશે એમ જાણવું કે તેઓનું રક્ત તે જ તેઓનો જીવ છે. એ માટે મેં ઇસ્રાયેલ પુત્રોને કહ્યું કે કોઈ પણ પ્રકારના દેહધારીનું રક્ત તમારે ન ખાવું, કેમ કે સર્વદેહધારીઓનું રક્ત તે જ તેઓનો જીવ છે. જે કોઈ તે ખાય તે અલગ કરાય, અને જે કોઈ જન મૂળદાલ અથવા જાનવરે ફાડી નાખેલાનું માંસ ખાય તે એ દેશી હોય કે પરદેશી હોય, પણ તે પોતાના વસ્ત્રો ધોઈ નાખે અને પાણીમાં સ્નાન કરે અને સહજ સુધી અશુદ્ધ ગણાય, ત્યાર પછી તે શુદ્ધ ગણાય. પણ જો તેમને તે ન ધુએ ને સ્નાન ન કરે તો તેનો અન્યાય તેને માથે.